પ્રવચન નંબર 89 તારીખ 20/9/88 57 મિનિટ સમયસર ગાથા 320 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પર્યુષણ પર્વ
પ્રવર્તન હોય છે એવા અહિંસાના પરિણામને કક્ષાના પરિણામને સુગ્રહ કહેવામાં આવે છે. જ્ઞાનીઓ સુગ્રહને કરતા નથી, પણ સુગ્રહ આવે છે એને જાણે છે એનું નામ વ્યવહાર છે. શુભ ભાવને કરવો, કરતા બુદ્ધિ કરવો એ તો અજ્ઞાન છે, એ તો કરતો આવ્યો છે અનંતકાળથી. પણ જેમાં શુભા શુભ ભાવનો અભાવ છે તેવા જ્ઞાનાનંદ પરમાત્માનું અંતર ધ્યાન કરી અનુભવ કરવો, અને એ અનુભવમાં ન રહેવા એ બહાર આવે ત્યારે હિન્દુસ્તાનની પરિપાટી પ્રમાણે મુનિરાજને પાંચ મહાવતારનો ભાવ, પંચમ ગુણ સ્થાન વાળાને દેશરથનો ભાવ, અવિરત સમયશક્તિને સાચા જે પુરુષાસ્ત્ર એની ભક્તિનો ભાવ, એ જેટલું ભાવ શુભ ભાવ જ્ઞાનીઓને આવે છે, પણ જ્ઞાની એ શુભ ભાવના કરતા નથી, એના જ્ઞાતા છે. જ્ઞાની શુભ ભાવ તો આવે છે પણ એનો એ કરતા બને છે. એકને કરતા તો એ પ્રતિભાસે છે અને બીજાને એમ પાસે છે કે હું તો આ જ્ઞાતા છું. શુભ ભાવ આવે છે વચ્ચે, નથી આવતો એમ નહીં. શુભ ભાવને કરવો એ અજ્ઞાન, શુભ ભાવને જાણવો તે વ્યવહાર, શુદ્ધાત્માને જાણવો તે નિશ્ચય, દેવી સ્વભાવને જાણવો જે નિશ્ચય. શુભ રાગ આવે એને જાણે નામ વ્યવહાર, આ નિશ્ચય જે વ્યવહાર આટલો હોય છે એનું કરતા તો બહુ નથી. આવ્યા વિના રહેતો નથી, જાણ્યા વિના પણ રહેતો નથી. આ ઉપેક્ષા બધી જાણે છે ઉદાસીન થઈ કે આ શુભાવ ભાવ કરો. હવે જેનું ચિત્ત દયાથી ભીજાયેલું છે અને જે સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઇન્દ્રિય વિષયોનો ત્યાગ છે એવા મુનિઓને સંયમ ધર્મ છે એમ મા મુનિઓ કહે છે. છતાંય જીવની હિંસાનો ત્યાગ હોય છે ઇન્દ્રિય સંયમ એમ છ ને છ બાર પ્રકાર પડે છે સંયમના. જેઓને આત્મભાનપૂર્વક વિતરાગ ભાવનું અકટાય કરુણા પ્રતિ છે તેમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી. દુઃખી કરી શકું છું એ તો છે જ સ્વભાવમાં, પણ દુઃખ દેવાનો વિકલ્પ પણ ઉઠતો નથી. તેથી તેમનું ચિત્ત દયાથી ભીજાયેલું છે એમ કહેવાય છે. રાજભાવ જે હિંસા છે કેમ કે તેમાં પોતાના આત્માના તીર્થિને પ્રાણ ઘણા આવી શકતા પુરુષાર્થી ઉપાય ચરણાયોગનું શાસ્ત્ર એમાં અમરચંદ રસોઈ કહે છે કે નિશ્ચયથી રાગની ઉત્પત્તિ થવી તે જ ખરેખર નિશ્ચિત હિંસા છે, અને રાગની ઉત્પત્તિ ન થવી તેને પરમાત્મા નિશ્ચયથી અહિંસા કહે છે. આ એક વખત જયપુરથી મહાવીરથી ગયા હતા દર્શન કરવા, જ્યાં માનસમ છે પાત્રના ભાગમાં ત્યાં આ સૂત્ર લખેલું. સ્વભાવને ભૂલીને રાગની ઉત્પત્તિ થઈ જતી તેને પરમાત્મા હિંસા કહે છે. કોઈની હિંસા તો કરી પણ પોતાની હિંસા થઈ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે ગાઓ રાજી રહો ભાવ, અને એ સ્વભાવની સન્મુખ થઈ જેથી તો ધ્યાનમાં જતા સુધીપૂર્વક રાગની ઉત્પત્તિ ન થવી તેને પરમાત્મા નિશ્ચયથી અહિંસા કહે છે. અહિંસા જજરાનું કારણ છે, હિંસા બંધનું કારણ છે. રાગની ઉત્પત્તિ થવી સમય દ્રષ્ટિએ, તેથી તેમાં સ્વજીવી દયા નથી. જો રાગ ઉપજો એમાં પોતાના આત્માની ભાવ પણ હિંસાથી વિતરાગ ભાવ તે સાચી દયા છે. એમ કે તેમાં સૌ કે પર કોઈ જીવની હિંસા અહિંસાનો ભાવ નથી, એવી વિચરાતી ક્રિયાથી જેનું ચિત્ત મન ભીજાયેલું છે તે મુનિઓને ઉત્તમ સંયમ કર્મ હોય છે. જગતના સંયમ કર્મ છે અને સ્વરૂપાચરણ ચારિત્ર રૂપનો સંયમ કવિરત્ને પણ હોય છે. વિચારથી સંયમની પ્રેક્ટિસ પણ કરે છે. હવે એ ચારિત્ર પ્રસાદ મુનિવર નેચર થઈ એની પહેલા ચારિત્ર તે મોક્ષનું કારણ સાક્ષાત અને ચારિત્રનું કારણ સમ્યક દર્શન છે. તમુપરણ બોલો તમો એ સમ્યક દર્શન કેમ કરે થાય એની સર્વશુદ્ધ જ્ઞાન અધિકારી 300 વિશ્રમ અધિકાતા જયસિંહ આચાર્ય ભગવાનની છે. એનો સ્વાધ્યાય 5 દિવસથી ચાલે છે, 6 દિવસ છે. એ પર્યાય એટલે સંવેદના ચારિત્રની નિર્વિકારી પર્યાય, વિદ્રાગી પર્યાય, શુદ્ધ પારણાદિક ભાવ એનો સ્વીકાર કરવેથી પસંદિત દિન છે. છે એ સ્વાસ્થ્ય પરિણામ સંવેદના ચારિત્રના કૃપયા એ જીવ સવિતો દશામાં આવે છે ત્યારે એ પરિણામનો ભેદ દેખાય છે. એવી કલ ધ્યાનમાં તો અભેદમાં ભેદ દેખાતો પણ એ જે ભેદ છે દેખાય છે. તમે પ્રતના ચારિત્રના વિદ્રાગી પરિણામો રાગની વાત નથી, આ તો સ્વાસ્થિક જે પરિણામ નિશ્ચય રત્નપ્રિયના પરિણામ કર્યા તે પરિણામ સુધારું પ્રગતિ પ્રસંજી ભીન છે. દ્રષ્ટિ અપેક્ષા એ સંસ્થા ભીન એમાં દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને જ્ઞાન અપેક્ષા એ જોઈ છે તો પ્રસંજી ભીન છે. પરિણામ ભેદ છે માટે ભીન છે, ભેદ છે પર્યાયનો માટે પસંદગી, ભીન છે માટે જ્ઞાનીને એમાં અનુભૂતિ થતી નથી, કરતા પણ બનતો નથી, પણ માત્ર સવિકલ્પ દશામાં નાતા રહે છે. ભેદનો નાતા રહે છે પણ એ ભેદનો કરતા થતો સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ એમ કે પરિણામનો કરતા પરિણામ છે. નિશ્ચય પરમાત્મા પરિણામો કરતા નથી, આત્મા અકારક ને અવેદક છે એની ગાથા ચાલે છે. જેમ ચક્ષુ છે એ દૃશ્ય પદાર્થને માત્ર દૂરથી દેખે છે પણ દેખે પણ ખરી, ચક્ષુને કરે પણ ખરી, એમાં છે નહીં. એ શુદ્ધાત્મ તત્વ જ્ઞાય ભાવ એ પરિણામનો કરતા નથી, કેમ કે નિષ્ક્રિય છે. મને શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ અને શુદ્ધ જ્ઞાન રૂપે પડવે છે દાદા, એ પરિણામ તો આત્મા પણ એ પરિણામ પસંદગી ભીન છે માટે હું એનું કરતા નથી. જ્ઞાનના સંવર બીજાને પણ જાણે છે પણ કરતો નથી. રાગની વાતો અજ્ઞાનીના ઘરમાં ગઈ, રાગને આત્મા કરે છે એ તો અજ્ઞાનીના ઘરમાં નહીં. જ્ઞાનીના ઘરમાં તો અટકું છે, અધ્યાત્મ પ્રમાણમાં તો અટકું છે કે એ પોતાનું શુદ્ધ આત્મા અને એનું અવલંબન લઈને લક્ષ કરીને એનો આશ્રય કરીને જે પરિણામ પ્રગટ થાય વિતરાગી પરિણામ, એ વિતરાગી પરિણામ પણ સુધાત્મક દ્રવ્યથી પસંદગી થઈ છે. પરિણામ હોવાથી સરોગાધીન છે. ભાવ એ તો જળ અને અચેતન છે, એ તો કર્મક્ર છે. તેથી સુધાર્થ છે અને સમયના ચારિત્રના પરિણામ વિતરાગી પ્રયોગ્યા એ પણ દ્રષ્ટિ અપેક્ષા એ સરોતા ભિન્ન અને જ્ઞાન અપેક્ષા એ પસંદગી ભિન્ન. એક અસંતિ ભીન જે પરિણામ થયા મોક્ષ માર્ગના જે મોક્ષનું કારણ થાય છે વિતરાગી પરિણામ તે પણ સુધાર્થી અસંચિત ભીન છે. કસંતી કોઈ એક અપેક્ષા એ કોઈ એક અપેક્ષા એટલે દ્રષ્ટિ અપેક્ષા એ ભીન છે, જ્ઞાન અપેક્ષા એ કસંતી તભી પણ છે. પણ અત્યારે તો અહીંયા ભીનને સ્થિતિ કરી છે કેમ કે આત્મા એનો જાણનાર છે પણ કરનાર આત્માને તેને અકર્તા જાણ્યો એ પરિણામ તો કરતા બનતો નથી અને અકર્તા આત્માને નથી જાણતો એને પરિણામમાં કરતા બુદ્ધિ મુક્તિ નથી. સંસાર છે જેને સુધાત્માને અકાર અવેદ નિષ્ક્રિય પરમાત્માને દ્રષ્ટિમાં લીધો એ આત્માને પરિણામ તો થાય છે પણ પરિણામને હું કરું છું એમ શ્રદ્ધા જ્ઞાનમાં આવું પરિણામ થાય છે એને જાણે છે પણ કરતો નથી. પણ જાણે પણ ખરો અને કરે પણ ખરો કેમ છે નહીં જાણે અને કરે તો અને કામ કહેવાય કે ના એમ છે નહીં. જાણે અને કરે નહીં એનું નામ તપ્તિ નાસ્તી અને કામ કહેવામાં આવે. શુદ્ધ પર્યાયની વાત છે કેમ કે રાગને તો ઉદ્દલ કરે છે એટલે આત્મા એને કરે છે એ વાતો એજન્ડા ઉપર છે જ નહીં. શુદ્ધ પરિણામ આત્માને આશરે પ્રગટ થયા તે પરિણામ પણ સુધાર્થ પ્રગતિ પ્રગતિ ભીન છે. સર્વથા ભિન્ન નથી જ્ઞાન અપેક્ષા એ દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા ભિન્ન જ્ઞાન અપેક્ષા એ કથનજી ભિન્ન કથનજી ભિન્ન છે. કથનજી કહ્યું કે આ અપેક્ષા સમજે એ ભિન્ન છે. શા માટે ભિન્ન છે? હિંસા માટે છે. ભાવના રૂપ હોવાથી ભાવના એટલે પર્યાય રૂપ હોવાથી આત્મા જે દ્રવ્ય છે એ ભાવરૂપ છે અને એના લક્ષ્ય જે પરિણામ થયા તેને ભાવના કહેવાય. આત્મ ભાવના ભાવતા દરે યોજના આત્મ પછી ભાવના પેલું શબ્દ શું છે? આત્મ આત્મ એટલે આત્મદ્રવ્ય એમના કે ભાવ એમના કે ભાવની ભાવના ભાવ એટલે પરમ ભાવ ભાવ એટલે પરમ ભાવ આત્મા એની અંતરસંગ જે ભાવના કરે છે દાદા તો એને અંતર્મુખમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. ભાવના એટલે આ વિકલ્પને એ રાગની વાત નથી આ નિશ્ચયની વાત સમજ્યા વિના જીવો વ્યવહારમાં અટકે છે એક સુધી પહોંચી શકતા નથી. એ શુદ્ધ પર્યાય સમ્યક દર્શનની પર્યાય કસંતી ભીન છે. ધર્મદાસ ક્યાં નામ?
ધર્મદાસ
ને એ શુદ્ધ પર્યાય કસંતી ભીન છે. કેમ શા માટે ભીન છે? કે ભાવના કેમ કે ભાવના તો એક સમયની પર્યાય છે નાશવાન છે માટે કથનજી ભિન્ન છે. પછી કહેશે કે સર્વથા ભિન્ન હોય તો પરિણામના નાટ્ય દ્રવ્યનો નાશ કહેશે હમણાં માટે કથનજી ભિન્ન છે. ભાવના રૂપ હોય શુદ્ધ પારણામિક ભાવ તો જો ભાવ શબ્દ વાપર્યો છે ત્રિકાળી દ્રવ્ય વિશેષણ ભાવ પર્યાય નું વિશેષણ ભાવના. ભાવના એટલે વારંવાર એકાગ્ર થવું, એનું નામ ભાવના. ભાવ તો છે જેને છે, શુદ્ધ પારણાની ભાવ તો ભાવનારૂપ નથી. શુદ્ધાત્મા એની ભાવના ભાવી તો પરિપૂર્ણ પરમાત્મા છે. અપૂર્ણ હોય એ પૂર્ણને ભાવે, અપૂર્ણ પૂર્ણને ભાવે તો પૂર્ણ થઈ જાય. અપૂર્ણ પર્યાય ઘાતકની નિમિત્તની ભાવના કરતી છે. અરે એ તો સરકાર દ્રવ્યની ભાવના ભાવે છે તો ભાવનારૂપ નથી. જો તે પર્યાય હવે નિશ્ચય રત્નત્રયના પરિણામ એકાંતે એટલે સર્વથા શુદ્ધ પારનામિક ભાવથી એટલે સામાન્યથી એનું જે વિશેષ પ્રગટ થયું તે સર્વથા એકાંતે એટલે સર્વથા અભિન હોય તો જેમ અનંત ગુણો આત્માની સાથે એકાંતે અભિન છે, સર્વથા અભિન છે, કથનથી ભિન્ન ભિન્ન નથી, પણ જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તે એકાંતે એટલે સર્વથા આત્માથી અભિન હોય તો મોક્ષનો પ્રસંગ બનતા આ ભાવનારૂપ મોક્ષ કાળભૂત પર્યાયનો વિનાશ થતા શુદ્ધ પારણામિક ભાવ પણ વિનાશને પામે છે. જેમ સોનું છે એ સોનાના પરિણામ સોનાથી કથનચિત ભિન્ન છે, પણ એ જે સોનામાં મેલને ભેળસેળ હોય ચાંદીનો એ સફેદ પર્યાય એ તો ચાંદીની છે એટલે ભિન્ન ભિન્ન નથી, એ તો ચાંદીથી અભિન્ન છે. અને સોનાના પરિણામ કથનચિત ભિન્ન ભિન્ન છે. સ્વજાતિના પરિણામ એમાં કથનચિત ભિન્ન અભિન્નનો જાદવાદ લાગે. ભાઈ એમાં શુદ્ધ પર્યાયની સાથે કથનચિત ભિન્ન ભિન્ન લગાડો તો રાગની સાથે પણ કથનચિત ભિન્ન અભિન્ન લગાડો. અમે ક્યાં કહીએ છીએ સર્વથા અભિન્ન? કથનચિત ભિન્ન કથનચિત અભિન્ન કે જળ અને ચેતન વચ્ચે ભિન્ન ભિન્નનો વ્યવહાર હતો? આ તો બધા ઊંચા દિવસ છે ને માંગલિક. આ જે શુદ્ધાત્મા છે એના અવલોકે પર્યાય પ્રગટ થઈ દશા પરિણામ હાલત નિશ્ચય મોક્ષનો માર્ગ, તે નિશ્ચય મોક્ષના માર્ગના પરિણામ પણ ભગવાન આત્માથી એકાંતે સર્વથા જો અભિન્ન માનવામાં આવે, જાણવામાં આવે તો એનો તો મોક્ષ થવાનો છે. તો મોક્ષ થતા એ ઓલા પરિણામાત્માથી અભિન્ન થયા તો એ મોક્ષ માર્ગમાં તો વ્યય થાય છે, તો સાથે સાથે દ્રવ્યનો પણ નાશ. પણ એમ તો કોઈ નહીં બનવાનું. સોનાની સાથે સોનાના પરિણામ પણ સોનાના પરિણામ પણ સર્વથા અભિન્ન નથી. હું કહ્યું સોનું દ્રવ્ય અને એની જાતના પરિણામ, ચાંદીના પરિણામનો તો પ્રશ્ન છે નહીં, પણ એની જાતનો જેવું સામાન્ય એવું વિશેષ, સોનું સામાન્ય અને એની જાતની પર્યાય એને એનો વિશેષ કહેવામાં આવે છે. એ પરિણામ પણ સોના દ્રવ્યની સાથે સર્વથા એકમેક તાદાત્મ ભેદ થઈ જાય તો એક ઘાટને પલટાવતા આખું દ્રવ્ય નાશ થઈ જાય. કેમ કે ઘાટનો નાશ થયા સિવાય બીજો ઘાટ તો થાય નહીં, અને બીજો ઘાટ તો થતો જોવામાં પણ આવે છે. બહેનોને પૂછ્યું 6 મહિના થાય એટલે નવા નવા ઘાટ કાઢે ઓલા લોકો વેપાર માટે. હા, ક્યાં દીકરા નહીં કે ક્યાં પતિ નહીં કે તમારો દીકરો હોય તો દીકરા નહીં કે આ ઘાટ બદલાવાનો છે. ભલે ખુશીથી બદલાવો. હવે ઘાટ બદલાવે છે, ઘાટને ભાંગી નાખે છે નિર્દયપણે, અથડો મારીને. હા, એમ નથી કહેતા કોઈ. કેમ કે આ ઘાટનો અભાવ થવા છતાં સોનાનો અભાવ થતો નથી. દ્રષ્ટાંત સમજવા જેવું છે. ત્યાર પછી નવ ઘાટ થાય છે. મોક્ષ માર્ગનો ઘાટ થયો, એનો અભાવ થઈને મોક્ષનો ઘાટ થાય છે. બે ઘાટ છે. આત્મા તો સોનું છે, એ તો પલટતો નથી. હવે અહીંયા આચાર્ય ભગવાન ન્યાય આપે છે કે જો શુદ્ધ પરિણામ આત્માથી સર્વથા અભિન હોય તો મોક્ષ માર્ગનો નાશ થઈને મોક્ષ થવાનું છે. તો મોક્ષ માર્ગ અને ત્રિકાળી દ્રવ્ય તાદાત્મ સંબંધ હોય, તાદાત્મ એટલે એકમેક દ્રવ્યને પરિણામ થઈ ગયા હોય તો પરિણામના નાશથી દ્રવ્યનો નાશ. પણ એમ તો કોઈ કાળે બનતું નથી, પણ એમ તો બનતું નથી. સોનાના દ્રષ્ટાંતે બધા નાનું છે, ખાટ બદલાવે પણ સોનું બદલી જાય હારે હારે નહીં. પણ એનાથી અનન્ય છે કોઈ વ્યવહાર નહીં. એ વ્યવહાર નહીં એને અનન્ય કે છે, નિશ્ચય નહીં કે છે. અન્ય રહીને અનન્ય થાય છે, અન્ય રહીને. આ ત્યાગ વાત છે અંદરનો. અન્ય રહેતું થતું અનન્ય થાય છે. પેલા સમયે જયારે અનન્ય કહ્યું તે સમયે અન્ય રહેતું અનન્ય, બીજી પર્યાય થાય તે વખતે અન્ય રહેતું બીજી પર્યાય થાય અનન્ય, ત્રીજી સમયે ત્રીજી પર્યાય થાય તો અન્ય રહેતું અનન્ય થાય છે. એમ અન્ય રહીને અનન્ય થાય છે. માટે આત્માનો નાશ થતો સોનાની દ્રષ્ટાંતિ ખ્યાલ આવે. એમાં ભગવાન આત્માના અભિનંદ એકરૂપ છે એનું જ્યાં લક્ષ્ય કર્યું. મોક્ષ માર્ગ પ્રગટ થયો ત્યારે શુદ્ધિની વૃદ્ધિ સમય સમય થાય છે. પહેલા સમયે જે પરિણામ હોય એની 40 ડિગ્રીની શુદ્ધિ હોય, બીજા સમયે 41 ડિગ્રીની શુદ્ધિ પ્રગટ થાય. એ 40 ડિગ્રીની શુદ્ધિની સાથે દ્રવ્ય અન્ય રહીને અનન્ય થાય છે. એ જે 40 ડિગ્રીની શુદ્ધિ ઉત્પન્ન થઈ એનો વ્યય થઈ 41 ડિગ્રીની શુદ્ધિ પ્રગટ થાય છે. તો 40નો વ્યય ને 41નો ઉત્પાદ થાય ત્યારે પણ 40ની હારે અન્ય રહીને અનન્ય, અને ઓલી પર્યાય જાય ને 41 થઈ તો એની હારે અન્ય રહીને અનન્ય થાય છે. અન્ય રહેતું થકું અનન્ય થાય તેને નિશ્ચય વ્યવહાર કહેવામાં, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે નહીં સાધકને? જો એ સર્વથા અનન્ય થઈ ગયું હોય તો તો આત્માનો નાશ થઈ જાય ને શુદ્ધિની વૃદ્ધિ સિદ્ધ થાય. શુદ્ધિની વૃદ્ધિ સિદ્ધ થાય ને આત્મા એવો નેવો રહી જાય. આ અન્ય અને અનન્યની રમત છે, રહીત અને સહિતની રમત છે. હું આ જાઉં ને જયપુર, પેલા વિદ્યાર્થીઓ જરા ગોજીરા કેટલાક હોય ને કે આ રહીત ને સહિત વાળા પંડિત આવ્યા, રહીત પૂર્વક સહિત ખ્યાલ આવ્યો. અન્ય રહેતો અનન્ય થાય છે, સર્વથા અનન્ય જો થાય તો પર્યાયના નાટ્ય દ્રવ્યનો નાશ થઈ જાય. એમ તો બનતું નથી. માટે એમ તો બનતું નથી કારણ કે શુદ્ધ પારનામિક ભાવ તો અવિનાશી છે. શુદ્ધ પારનામિક ધ્રુવ પરમાત્મા તો અવિનાશી છે. પર્યાય નાશ થાય છતાં દ્રવ્યનો નાશ, સોનાનો ઘાટનો નાશ થાય. ઘાટ ફરે પણ સોનું ફરે, પણ સોનું ફેર્યું તો કરું ને એટલું. તારી નજર પર્યાય ઉપર છે, તું સોનાને જોતો, સોનાને જો તો સોનું તો અન્વય રૂપ તેવું ને તેવું તેવું ને તેવું. આ સોનામાં કાંઈ પણ ફેરફાર થતો નથી. અને ગમે એટલા 1000 ઘાટ થાય ને કરે તો સોનાનું વજન ઘટતું નથી. કોઈ ચોરી કરી જાય એની આ વાત નથી, પ્રમાણિક ની વાત છે, પ્રમાણિક સોનીની વાત છે. કે સોનું તો એવું ને એવું, એમ આત્મા ટંકોત કિરણ એવો ને એવો અનાદિ અંત રહે છે. ગમે તેવા સ્વાંગ આવે ને જાય પણ સ્વભાવ ફરે, સ્વાંગ ફરે પણ સ્વભાવ ફરે નહીં. એ સ્વાંગના ફેરફાર તો ક્યાં સુધી થાય? કે જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી પછી સ્વાંગ નો પણ ફેરફાર થતો નથી. જેવો સ્વભાવ એવો સ્વાંગ, એ પણ સ્વાંગ છે મોક્ષ નો. એ મારો ગુરુ થયો. હવે આગળ માટે આમ થયું લ્યો, આ સુપ્રીમ કોર્ટ નો ફેંસલો આવે ને આમ ઠરાવ કરવામાં, એમાં આમ થયું. શું થયું? કે શુદ્ધ પારિણામિક ભાવ વિષયક ત્રિકાળી દ્રવ્ય સામાન શબ્દો જુદા. શુદ્ધ પારિણામિક વિષયક, શુદ્ધ પારિણામિક ભાવને વિષય કરનાર, શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી જે ભાવના, ભાવના એટલે મોક્ષનો માર્ગ. તે રૂપ જે ઔક્ષમિક આદિ ત્રણ ભાવો આગળ વાત આવી ગઈ છે, ઔક્ષમિક, સૂક્ષ્મિક અને ક્ષાયિક, એ ત્રણેય સદામાં ઉતરી શકે છે. સૂક્ષ્મ સમય દર્શન થાય, સૂક્ષ્મ સમય દર્શન હોય છે અને ક્ષાયિક સમય પણ કેવળી કૃત્યની સમીપે જોતા કાળે હોય છે, અત્યારે નથી. પણ ત્રણેય શ્રદ્ધાની પર્યાયમાં ઉતરી શકે, ઔક્ષમિક, સૂક્ષ્મિક અને ક્ષાયિક. એ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદીથી રહીતો અને લીધે એ ઔક્ષમિક ભાવવાદીમાં શુદ્ધ પર્યાયમાં અશુદ્ધ પર્યાયનો સર્વથા ભાવ છે, વિશ્રિત નથી. શુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાય એ મિશ્ર નથી, બે ભિન્ન છે, એકમાં બીજાની નાસ્તી છે. રાગથી રહીત છે ધર્મના પરિણામ, વિતરાગી પરિણામ રાગથી રહીત છે. મોક્ષનો માર્ગ વ્યવહાર રત્નોત્રયથી રહીત છે. જે રત્નોત્રયનું પરિણામ આત્માશ્રિત છે, વ્યવહાર રત્નોત્રયના પરિણામ પરાશ્રિત હોવાથી બધનું કારણ છે અને નિશ્ચય રત્નોત્રયના પરિણામ મોક્ષનું કારણ છે. મોક્ષમે કોણ ભાવું તેઓ સમસ્ત રાગાદીથી રહીત હોવાને લીધે એમાં કિંચિત માત્ર મલિન ભાવ છે. સંવરમાં આશ્રવ ન હો, નિર્જરામાં બંધ ન હો, સંવર આશ્રવથી રહી છે અને બંધ નિર્જરાપૂર્વક થાય. નિર્જરા એટલે બંધનો અભાવપૂર્વક નિર્જરા થાય, નિર્જરામાં બંધ નથી અને સંવરમાં આશ્રવ નથી, એવી દશા રાગાથી રહી હોવા લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી આમાં એક જગરો મોટો જગત જે છે. ઉપાદાન બે પ્રકારના, એક દિવાળી ઉપાદાન અને ઉપાદાન. ક્ષણિક ઉપાદાનના પણ બે ભેદ, એક ક્ષણિક શુદ્ધ ઉપાદાન પર્યાય અને ક્ષણિક શુદ્ધ ઉપાદાન પણ પર્યાય. અહીંયા ત્રિકાળી ઉપાદાન જે શુદ્ધ છે એનું અવલંબન કરતા જે ક્ષણિક પર્યાય શુદ્ધ પ્રગટ થઈ તેને શુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. ઉપાદાન એટલે સ્વશક્તિ, ઉપાદાન એટલે સ્વશક્તિ. એ ઉપાદાનની જે પર્યાય પ્રગટ થઈ મોક્ષ માર્ગની, એ ઉપાદાન જે પોતાનું એક સમયની પર્યાય સત હેતુ, એ ઉપાદાન નિમિત્તથી નિરપેક્ષ હોય એને ઉપાદાન કહેવાય. નૈમિત્તિકમાં નિમિત્ત હોય ઉપાદાનને નિમિત્તની અપેક્ષા નથી. એ જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એને કર્મના અભાવની અપેક્ષા નથી અને એના જ્ઞાયકની પણ અપેક્ષા નથી, કેમ કે ઉપાદાન છે. ઉપાદાન સત હેતુ હો, ક્ષણિક ઉપાદાન. આ વાદા અત્યારે તો ઉપાદાન પર્યાયને સટકાર કેમાં તેને ઉપાદાન આ એ માનતા નથી. આ જે છે ને અત્યારે ભગવાનનો સમયસાર છે, એમાં 102 ગાથા છે, એમાં આચાર્ય ભગવાને બતાવ્યું છે કે હંમેશા ઉપાદાન બે પ્રકારના છે. જ્યાં ઉપાદાનની વાત આવે ત્યાં સર્વત્ર બે પ્રકારના, એક શિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન, અથવા જ્યાં ઉપાદાનની વાત આવે બંધના કારણભૂત અને મોક્ષના કારણભૂત ત્યાં પણ બે ઉપાદાન લેવા, બંધના કારણભૂત અશુદ્ધ ઉપાદાન છે અને મોક્ષના કારણરૂપ શુદ્ધ ઉપાદાન છે. ઉપાદાન એટલે સ્વશક્તિ, પાણી છે ને પાણી એ ઉપાદાન છે અને અગ્નિને નિમિત્ત કહેવાય. હવે પાણીની પર્યાય ગરમ થઈ એ સ્વશક્તિથી થઈ છે, અગ્નિથી થઈ નથી. અગ્નિથી થઈ નથી અને પાણીથી પણ હું થયો નથી. પાણી પાણીના કારણે પાણીની પર્યાવરણ થતી નથી અને અગ્નિના કારણે પણ થતી, કેમ કે એનું અશુદ્ધ ઉપાદાન છે. પુષ્ણ થવાનું તત્સમયની યોગ્યતા એના સટકારક એમાં છે. આ ક્ષણિક ઉપાદાન જાણે એની કરતા બધું છૂટી જાય, પર્યાય સ્વયં થાય છે. હું તો જાણનાર છું, કરનાર હું. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવે. પર પદાર્થો તો આત્મા કરતા છે જ નહીં, એની વાત તો જવા દો. પણ અંદરમાં પરિણામ પ્રગટ થાય, શુદ્ધ પર્યાય મોક્ષ માર્ગ એનો પણ ભગવાન આત્મા કરતા નથી. કેમ કે કથનચિત ભેન છે માટે કરતા નથી, ભેન છે માટે વ્યવહારિક જ્ઞાતા છે. નિશ્ચય નાયકનો જ્ઞાતા, વ્યવહારે પરિણામનો જ્ઞાતા, પણ કરતા તો નહીં નહીં ને. આત્મા જ્ઞાતા છે માટે કરતા નથી, આત્મા સ્વભાવથી જ્ઞાતા છે. આત્મા સ્વભાવથી જ્ઞાયક છે, સ્વભાવથી સાક્ષી છે, એનો સ્વભાવ જ જ્ઞાતા છે. દ્રવ્ય અપેક્ષા એ તો જ્ઞાતા છે, પણ પર્યાય અપેક્ષા એ પણ જ્ઞાતા છે. પણ જ્ઞાતા છું એ માનતો નથી અને હું કરતા છું માને છે તો જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે. જ્ઞાનનું વિશેષ અપેક્ષા એ પર્યાય અપેક્ષા એ પણ જ્ઞાતા છે. પર્યાય અપેક્ષા એ રાગનો કરતા નથી. તો રાગનો કરતા નહીં જો થાપો તો સંસારથી જ નહીં થાય, તો કે મોક્ષથી જ થઈ જશે. તને શું આવ્યો? સંસારથી જ નહીં થાય તો મોક્ષથી જશે તારો. તને શું વાંધો આવ્યો? તારે સંસાર સિદ્ધ કરવો છે હજી. કામ ભોગ બંધનની કથા તો અનુભવમાં તને આનંદકાળથી આવી હતી, હજી તું એને યાદ કર. ભૂલી જા મારામાં રાગ થાય, ભૂલી જા મારામાં જ્ઞાન એવું થાય છે. સમયે સમયે આ અજ્ઞાનીય ભાવના કરવી. મારામાં સમયે સમયે એવું જ્ઞાન થાય છે કે જેમાં મારો આત્મા જણાઈ ગયો છે એવું જ્ઞાન થાય છે. રાગ થાય છે તો ભૂલી જા. રાગ થાય છે આવા મોટા દિવસે રાગને યાદ ન કર, કશાયને યાદ ન કર. સવારના વેલા ઉઠે તો આ તો દ્રષ્ટાંત છે હો, એને સિદ્ધાંતમાં ઉતારું નહીં. પછી આખો દિવસ એનો બીજો આજે ભોજણે કેવા જીવનું મોટું થયું, આખો દિવસ બગડી ગયો એમ કહે છે ને. એમ આ રાગ મારામાં થાય છે એ કસાયના દર્શન કરવાનું છોડી દે, નકર તારો દિવસ બગડી જશે ને ભવ પણ. દિવસ બગડશે જો તું કસાયના દર્શન કરીશ તો, અને કસાયના દર્શન કર્યા કરીશ તો ભાવ ઉગી જશે. કસાયના દર્શન કરીને પછી બીજે છોડી દે તો દિવસ બગડ્યો, એક બીજો દીધો સુધરી જાય. એમ કે છે કે તારામાં જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં બધાની વાત કરા ચાલે છે. બાલગોપાલ સૌને જ્ઞાન થાય છે અને એ જ્ઞાનમાં નાયક જણાય છે. જો જ્ઞાયક ન જણાતો હોત તો જ્ઞાન જ ન હોત, તો ઉપયોગ લક્ષણ જ છે. છોટાભાઈ બધાને હો જ્ઞાન થાય છે કે રાગ એ જ્ઞાનમાં રાગ જણાય છે કે આત્મા. વાહ રે વાહ, આ એ સ્થિતિ છે. લે તને પ્રત્યક્ષ થયો પણ પરોક્ષ, પણ આ પરોક્ષમાં તો આવી જા. કૌષ્ટિકા છે અહીંયા, આ એ કૌષ્ટિકા છે. અરે પરોક્ષ માં તો આત્માના દર્શન કરીએ. પ્રત્યેક જીવને લડવાય છે, પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે એના જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. પ્રત્યેક જીવને હો, બાદબાકી જીવને નહીં. જીવ કયો? બસ દિગોથી માનીને શ્રી પરમાત્મા સુધી બધા જીવો છે. પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉત્પાદ થાય છે અને એ જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે. વિશ્વાસ નથી આવતો. આ ઘડિયાળ જણાય છે પણ એનો વિશ્વાસ પ્રત્યેક નવ ને 28 મિનિટ થઈ દેખાય ચોખ્ખું. હા, કે તને ભીન છે દેખાય છે જ્ઞાનમાં, અને જ્ઞાનમાં ભીન જ્ઞાયક જણાતો જણાય છે તને દેખાતો નથી. તો મણ તેલે અંધારું છે. પ્રત્યેક જીવની પર્યાયમાં જ્ઞાન થાય છે અને પ્રત્યેક સમયે બધા જીવોને જ્ઞાયક ભગવાન બાળ ગોપાલ સૌને જણાય છે, અનુભવમાં આવે છે. તો અનુભવમાં આવે છે તો કેમ આનંદ આવતો નથી? કે એ જીવ પરોક્ષમાં અને પછી પ્રત્યક્ષ થાય છે. હજી પરોક્ષનો વિશ્વાસ નથી. મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમે હજી કાંઈ લેતો નથી. એ તો જ્ઞાની હોય તો જ્ઞાનવાન જ્ઞાની છો. લે જ્ઞાનવાન એને જ્ઞાની કયો સમયદારમાં? અજ્ઞાની જીવને હો જ્ઞાનવાન માટે બધા જ્ઞાની છે. રાગી કોઈ નથી, કોઈ જીવરાગી નથી. જીગોદો જીવ ના જીવરાગી ન હો, જીવરાગી ઉદગલ રાગી હોય પણ જીવ તો રાગી, કર્મરાગી હોય પણ જીવરાગી. જીવ તો જ્ઞાનમય છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાસન કરોતિ કિમ પર ભાવ કરતા આત્મા મોહયમ. થાય છે જ્ઞાન માને છે ગ્રાહક થાય છે દ્રષ્ટિ પર ઉપર છે ને. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, નાયકને જાણીને બોલને કે રાગ થાય છે કે નહીં. વેરાગ થતો દેખાતો નથી. જે શું થાય છે કે જ્ઞાન થાય છે, કેવું જ્ઞાન થાય છે, નાયક ગણાય કેવું. હા હા, એ વાત એ કપૂર 8 નંબરના કળશમાં ચડવાય. કળશ ટીકા છે ને, એમાં એક 8 નંબરનો કળશ છે. આ અમદાવાદ વાળા આવ્યા છે ને ખેટેથી, અને આ 25 જણા તમે આવ્યા છો. બે જીપ લઈને શું કે છે પ્રભુ? શાંતિથી સાંભળતું. આત્મામાં રાગ ને ક્રોધમાન માયા લોભ થાય છે એ તો તે સાંભળી વાત અને અનુભવ પણ તે એવો પીરો, પણ વસ્તુ જુદી છે. 8 નંબરના કળશમાં રાજમલજી જૈન ધર્મના મર્મી, બનારસ જાતે કહ્યું જૈન ધર્મના મર્મી અનુભવી એ પુરુષ લખે છે કે આ આત્મજ્યોતિ કેવી છે. આ આત્મજ્યોતિ જે છે, રાગ તો આંધળો છે, અંધકારમય ભાવ છે. રાગ તો જીવે નથી ને જીવના પરિણામ પણ નથી. વ્યવહાર નહીં કહે છે બીજાના ભાવ ને બીજાનો ભાવ. વ્યવહાર નહીં કહે છે કે રાગ જીવના પરિણામ છે, કર્મના પરિણામ. અને વ્યવહાર નહીં કહે જીવના પરિણામ. એ વાત સાચી લાગી, નિશ્ચયની વાત એને સાચી લાગતી. એવી છે આત્મજ્યોતિ. આ જળ જ્યોતિ આત્મા બધામાં, બધાના પાસે આત્મા છે. આત્મામાં અંધારું થાય જ નહીં. અંધારું થાય તો આત્મા કહેવાય નહીં. અને જ્ઞાનમાં આત્મા ન જણાય તો જ્ઞાન રહેતું નથી. આત્મજ્યોતિ પુણ્યમાનમ સંસ્કૃતનો શબ્દ છે, એનો અર્થ કરે ચેતના લક્ષણથી જણાય છે. જણાશે નહીં, ચેતના લક્ષણથી જણાય છે. ચેતના કહો, જ્ઞાન કહો, ઉપયોગ લક્ષણ કહો, એક વાત. ચેતન ચૈતન્ય અને ચેતના, ચેતન્ય દ્રવ્યને ચેતન કહીએ, ગુણને ચૈતન્ય કહીએ અને એના પરિણામને ચેતના કહીએ. તો ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાન ગોચર પણ છે. આ શું કહે છે, અજ્ઞાનીને પણ અનુભવ થવા પહેલા પણ એ પોતાના ઉપયોગમાં જ્ઞાનાયક નાયક જણાય છે એનું અનુમાન પણ થઈ શકે છે. અનુમાન પણ છે. હવે બીજો પક્ષ ઉદ્યોતમાન એનો અર્થ કરે છે. પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર છે, ઓલું પરોક્ષ હતો ને અનુમાન પરોક્ષ હતો. આ તો અંદરની વાત છે કે પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર છે એટલે અતિન્દ્રિય જ્ઞાનમાં ગમ્ય આત્મા થાય, પણ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થવા પહેલા પ્રત્યેક જીવને જે ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે એમાં આત્મા અનુમાનમાં આવી શકે છે. કેમ કે અંશ ઉપરથી અંશીનું અનુમાન થઈ શકે છે. કેમ કે જ્ઞાન શાસ્ત્રનું નથી, અંશ ઉપરથી અનુમાન અંશીનું થઈ શકે છે. પ્રકાશ ઉપરથી આ પ્રકાશ દેખાય છે ને, પ્રકાશ તો દેખાય છે પણ સૂર્ય દેખાતો નથી, પણ પ્રકાશ ઉપરથી અનુમાન થઈ શકે છે કે સૂર્યનો ઉદય થઈ ચૂક્યો છે. ખ્યાલ આવ્યો? આ પ્રકાશ દેખાય છે, પ્રકાશ દેખાય છે એટલા ભાવી જાય ને. આ પ્રકાશ દેખાય છે કે મંદિર કે પ્રકાશ? બસ મંદિર દેખાય તો પ્રકાશ લો, અને પ્રકાશક કોણ? પ્રકાશ દેખાય છે ને તો પ્રકાશ દ્વારા, પ્રકાશ પ્રકાશક વિના ન હોય, સૂર્ય વિના પ્રકાશ, રાતના 12 વાગે પ્રકાશ નહીં દેખાય, સૂર્ય ઉદય થાય તો પ્રકાશ દેખાય. તો પ્રકાશ છે એના દ્વારા પ્રકાશક સૂર્ય છે ને છે. પછી બહાર નીકળીને પૂર્વ દિશા તરફથી આમ જોઈએ પ્રકાશના માધ્યમથી સૂર્યના દર્શન થઈ જાય છે. એમ જ્ઞાનીઓ કહે છે કે તને તારા જ્ઞાનમાં તારો આત્મા જણાય છે એમ અમે જાણીએ છીએ. શું કહ્યું? તારા વર્તમાન વર્તા જ્ઞાનમાં તારો શુદ્ધાત્મા જે જ્ઞાનાનંદ પરમાત્મા છે એ તારા જ્ઞાનમાં તારો આત્મા જણાય છે એમ અમે જાણીએ છીએ. અમે જાણીને તને કહીએ છીએ તું હાથો પાર કે જાણનારો જણાય છે. પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર છે. ભાવાર્થામ છે કે ભેદ બુદ્ધિ કરતા, ભેદ બુદ્ધિ કરે ચેતના લક્ષણથી જીવને જાણે છે એટલો ભેદ કર્યો. રાગથી તો, રાગ દ્વારા તો આત્મા અનુમાનમાં પણ આવતો નથી ને અનુભવમાં પણ આવતો, કેમ કે રાગ તો પૂતગલને જાહેર કરે છે, જીવને જાહેર કરતો આમ છે કે ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. કે જીવ જીવ બેને જાણે છે એમ લખ્યું નથી. એ જ્ઞાન જેનું છે એને જાણે ને, પ્રકાશ જેનો છે એને જ પ્રસિદ્ધ કરે ને, એ મંદિરને પ્રસિદ્ધ ન કરે. કેમ કે પ્રકાશ અને પ્રકાશક કથનથી અનન્ય છે. એના માટે દ્રષ્ટાંત છે, બહુ સારો યોગસાર નામનું શાસ્ત્ર છે, અભિગતિ આચાર્ય. એમાં કરુણા કરીને આત્માના અનુભવની શૈલી રીત બતાવી, છેલ્લામાં શૈલી. શાસ્ત્ર ઉઘાડવા ન પડે, વાંચવું ન પડે, સંસ્કૃત માટે થઈને ચેતના જયપુર જાવું, ચેતનને ચેતનને ના જયપુર જાવું નહીં પડે. પણ કે છે કે જો તું ખરો અમિત ગાંધી આચાર્ય ભગવાન દ્રષ્ટાંત આપે છે, પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય. પ્રકાશક એટલે દીપક અને પ્રકાશ એટલે એની પર્યાય અને પ્રકાશ્ય એટલે ઘડો. પ્રકાશક, પ્રકાશો અને પ્રકાશ્ય ઘડો આદિ સોપાથી આદિ, આમ ત્રણ સ્થિતિ છે. તને શું જણાય છે કે ઘડો બોલે શાંતિ દીકરા ઉતાવળે. મેં તને પૂછ્યું છે તો કાંઈક એમાં મર્મ છે એટલો તો વિચાર કર. ઉતાવળે જવાબ દઈ દીધો ઘડો. અને એમ નથી કે કાંઈક મને પૂછે છે તો આજે મારા ઉપર કંઈક કરુણા થઈ, ગુરુની કંઈક મર્મ કહેવા માંગે તો તારે ઉતાવળ કરવાની શું જરૂર હતી? જીવમાં શું થાય ગ્રાહ પણ જીવમાં શું થાય? પૂછનારને તો જો કોણ પૂછે છે? ગણધર ભગવાન પૂછે છે, ગૌતમ ગણધર. હા, સર્વજ્ઞ ભગવાન પૂછે છે, જો તો કરો ઉતાવળો ખાતા આત્મા બરાબ થાય. એમ એ છે કે આપ જે પ્રકાશ છે એમાં તને શું જણાય છે? તો બીજો જીવ કાંઈ બોલ્યો નહીં. પેલો તો બોલી ગયો ઘણો જણાય, બીજો કાંઈ બોલ્યો નહીં. કાંઈક મર્મ છે ગુરુજી, કાંઈક પૂછે છે મને, કાંઈક મર્મ લાગે છે. પછી બીજો કે આપ ફરમાવો કાંઈ કૃપા કરીને મને આમાં સમજાતું. ત્યારે શ્રી ગુરુ કહે છે કે પ્રકાશ જણાય છે તને, ઘણો જણાતો ઘણા ઉપરથી છોડી દે અને પ્રકાશની પર્યાયમાં તો આજ પ્રકાશ દીવો તો આગોર્યો કે પ્રકાશ તમને જણાય છે. પ્રકાશ બરાબર તો સાહેબ પ્રકાશ જણાય છે તો પર્યાય દ્રષ્ટિથી જશે. બહુ ભણેલા હોય ને વિદ્વાનો. અરે પ્રભુ નહીં થાય તો સાંભળતો કરો, જણાય ખાતી તો રાખ કે જો પ્રકાશ તને જણાય છે તો પ્રકાશ અને પ્રકાશક કથનથી અભિનવવાથી પ્રકાશને જાણનાર પ્રકાશકને જાણી જશે. આ પ્રકાશ દ્વારા પ્રકાશક સુધી પહોંચી જશે. એમ દ્રષ્ટાંત પૂરું થયા પછી સિદ્ધાંતમાં ઉતારે છે કે આત્મા છે જ્ઞાયક છે અને એમાં સમય સમય જ્ઞાનની પર્યાય થાય છે. અને એમાં શું જણાય છે કે આ ઘડિયાળ જણાય છે. ઉતાવળ થામાં શાંતિ રાજ નાયક જ્ઞાન અને જ્ઞેય. નાયક આત્મા એનું થાય છે જ્ઞાન. એનું ઘડિયાળનું કે આત્માનું? ઘડિયાળનું જ્ઞાન અત્યાર સુધી કોઈ લખ્યું નથી. શાસ્ત્રનું જ્ઞાન અત્યાર સુધી કોઈ લખ્યું નથી. આત્માનું જ્ઞાન થયા વિના રહેતું એ છે કે આ નાયક આત્મા છે. એનો સમયે સમયે ઉપયોગ ચેતના લક્ષણ પ્રગટ થાય છે. અને બીજા જ્ઞેયો છે. હવે તું એટલું કર કે જે જ્ઞાન જ્ઞેયને જાણે છે ત્યાંથી વ્યાવર્ત થઈ જાય. પાછો ફર જ્ઞેયને જાણવાનું બંધ કરી દે અને જ્ઞાન જણાય છે એટલામાં જ. તો જ્ઞાનને જાણતા જ્ઞાની એટલે જ્ઞાનવાન આત્મા તને જણાય. આ છેલ્લામાં છેલ્લો ઉપાય શાસ્ત્ર ભણવા પડે નહીં, સંસ્કૃતની જરૂર નહીં. આ કદાચ આંખ વૈગી હોય ને તો અનુભવ થાય, આંખ વૈગી હોય ને તો પણ ઓહો જ્ઞાનમાં જ્ઞાય જણાય છે કે જ્ઞાનમાં અંધારું જણાય છે કે નહીં અંધારું જણાતું નથી, જ્ઞાનમાં જ્ઞાય જણાય છે. એમ અહીંયા કહે છે કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. લક્ષણ અને લક્ષ્ય બે પ્રગટો, લક્ષણ અને લક્ષ્ય બે પ્રગટો. સૂર્ય પ્રગટ અને એનું લક્ષણ પ્રકાશ પણ પ્રગટ જ હો. તો જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જીવને અજીવ બેને જાણે કેમ નહીં, ક્ષત્રિયને જાણે કેમ નહીં, રાગને જાણે કેમ નહીં. ઉપયોગ લક્ષણથી ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્માને જાણે છે ચેતના. વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે. જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, એટલો વિકલ્પ પણ જૂઠો છે. કેમ કે એમાં પ્રત્યક્ષ આત્માના દર્શન થતા એ તો પરોક્ષ થઈ ગયું. શુદ્ધ વસ્તુ માત્ર છે આવો અનુભવ સમગ્ર છે. મને તો મારા જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, પેલું આવે જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, પછી જ્ઞાનમાં જ્ઞાય જણાય છે નીકળી જાય, જ્ઞાયક જણાય છે બસ, પછી જ્ઞાયક જણાય છે એવો વિકલ્પ પણ છૂટી જાય છે. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય તેને સમ્યક દર્શન કહેવામાં આવે છે. વખત થઈ ગયો, 5 મિનિટ જોઈ
જાણનાર જાણનાર જાણનાર.